ਪੂਜ ਗੁਰਦੇਵ ਸਿੰਘ ਨਾ ਵਚਨਾਮ੍ਰਿਤ ਇਹਮਾਂ 50 ਨੰਬਰ ਨો બોલ આપણે શરૂ થયો છે ફરીથી શરૂ કરીએ સહજ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણ સમૃદ્ધિથી ભરપૂર જે નિજ જ્ઞાયક તત્વ છે અહીંયા અસ્થિ અહીંયા સુધી શીખાયેલી જેમ પૂજ્યબેનસિંહની ચર્ચામાં આવ્યું આ કોઈ વિષય બતાવ્યો કોનો વિષય શ્રદ્ધાનો દ્રષ્ટિનો કે જ્ઞાનનો કે બેનો અવલંબન રૂપે તો બે એક જ છે પણ જ્ઞાનની એક બીજી એક્સ્ટ્રા શક્તિ છે અને તેથી પ્રગટ થયેલા પર્યાયને પણ એ જાણી લે છે રાગને કારણે ભેદ હતો તો છૂટી શું ગયું રાગ છૂટી ગયો પણ જ્ઞાન જે છે એ તો રહે છે અને એ આપણે ગુરુદેવસિંહની સ્તુતિમાં પણ એ લઈએ છીએ જ્ઞપ્તિ માહી દરવ ગુણ અને પર્યાય ત્રણેય આવે જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા જ્ઞાનની પણ શ્રદ્ધામાં શું છે કે સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય શ્રદ્ધામાં તો એક જ પણ એમાં બે પણ આવતું જ નથી પણ અવલંબન માટે શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય તો એક જ છે શુદ્ધ નહીં જે કહીએ એ વિષય પણ જ્ઞાન સાથે સાથે એ પ્રગટ થયેલા આનંદને પણ જાણે છે તો સહાનુભૂતિ એટલે વેદન વેદન તમે લ્યો તો એમાં જાણવાની તાકાત નથી વેદન તો વેદન માટે છે ને અને વેદનને જાણનાર જ્ઞાન છે જે વાત કીધી સહાનુભૂતિ ન જાણે સહાનુભૂતિનો અર્થ શું લેવો સહાનુભૂતિ એટલે શું આનંદનું વેદન તો આનંદના વેદનને પણ જાણનાર કોણ છે જ્ઞાન છે શ્રદ્ધાને પણ શ્રદ્ધાનો વિષય બતાવનાર કોણ છે જ્ઞાન છે શ્રદ્ધા સહાનુભૂતિ પર્યાય છે પણ કેની પર્યાય સહાનુભૂતિમાં આપણે પર્યાય લઈએ તો કોની પર્યાય સહાનુભૂતિના કાળે જ્ઞાનની પર્યાય છે પણ સહાનુભૂતિને વેદન રૂપ લ્યો તમે તે વેદનને જાણનાર તો કોણ છે જ્ઞાન છે આશ્રયભૂત તત્વને જાણનાર પણ જ્ઞાન છે વેદનભૂત તત્વને પણ જાણનાર જ્ઞાન છે સહાનુભૂતિ એટલે સહાનુભૂતિના કાળે શ્રદ્ધા આવે જ્ઞાન આવે ચારે પણ હવે કઈ પર્યાયથી તમારી વાત લેવી છે લઈ શકાય સહાનુભૂતિ એક જેને કે સરખમ વિષય છે એ વખતે કોણ કઈ પર્યાય કામ કરે શ્રદ્ધાની પણ કરે જ્ઞાનની કરે ચારિત્રની વેદનની બધી જ કામ કરતી એમાં કઈ વિષયથી તમે લ્યો છો તો સહાનુભૂતિમાં વેદન પણ લઈ શકાય છે કે સહાનુભૂતિના કાળે શ્રદ્ધા થયું સહાનુભૂતિના કાળે આનંદનું વેદન આવ્યું તો એને વેદન તરીકે તમે લ્યો તો એ વેદનને જાણનાર જ્ઞાન છે ઘણાને એમ થાય ને કે આ એકેન્દ્રિય આદિ છે એને દુઃખ બહુ ઓછું છે દુઃખ બહુ ઓછું છે ને કેમ કાંઈ એને તો ખબર પડતી નથી એને ખબર પડે છે કાંઈ એ એટલું દુઃખ છે પણ આમ દુઃખ તો આમ કીડીને ચાલો એના ન લઈએ કીડી આદિને લઈએ એને આપણા કરતા દુઃખ ઓછું છે કોઈ દી અવાજ ન કરે કાંઈ ન કરે કાંઈ આપણે તો બધું ઘણું કરીએ છીએ દુઃખનું તીવ્રતા ઘણી છે જ્ઞાનની અલ્પતા છે એટલે પકડાતું નથી વેદન તો ઘણું છે દુઃખનું શું છે ત્યાં ફરક શું છે બેભાન થયેલો માણસ બહુ પીડા ન હોય ને બેભાન થયેલો માણસ જરાય બૂમાબૂમ નથી કરતો ઓલો તો બહુ બૂમાબૂમ દુઃખ કોને છે કોને કાંઈ બોલતો નથી અવાજ નથી કરતો અરે એ જ દેખાડે કે તું દુઃખની એટલી તીવ્રતા થઈ ગઈ કે વ્યક્ત કરવાનું ભાન ન રહ્યું વ્યક્ત કરે એટલે દુઃખ વધારે છે એવું ન માનું જે પોતે ભાનમાં છે એ શું કરી શકે છે પોતાના દુઃખને પીડાને વ્યક્ત કરી શકે અને જે બેભાન થયેલો છે વેદન તો ઘણું છે પણ શું નથી કરી શકતો વ્યક્ત કરી શકતો એટલે વ્યક્ત ના કરે એટલે ઓછું દુઃખ છે એવું માનવું નહીં ત્યાં જ્ઞાનની હીનતા છે વીર્યની હીનતા છે વ્યક્ત નથી કરી શકતા તો એ અહીંયા જ્ઞાન જુદું છે અને એની સાથે વેદન જુદું છે વેદન એટલે ભોગવટો છે અને એ ફરીથી એમાં પણ લઈએ શું ફરક છે જ્ઞાન અને વેદનમાં? અલગ અલગ ગુણની છે. જ્ઞાન સ્વપરનું હોય અને વેદન ખાલી પોતાની પ્રગટ પર્યાયનું હોય. જ્ઞાન અને વેદન એ જુદી વાત છે. જ્ઞાન કોનું હોઈ શકે છે? બધાનું સ્વપર. શું? બધાનું સ્વપર એટલે બધા જ આવી ગયા જોકે. પણ વેદન કોનું હોય છે? પોતાની પ્રગટ પર્યાયનું હોય છે. તો અહીંયા વિષય ઉપર આપણે આવીએ પેલું જ. તો વિષય દેખાડ્યો અહીંયા શું છે? જ્ઞાયક નિજ જ્ઞાયક તત્વ છે આ અસ્થિરૂપ. અને એમાં કોને લીધા? એ તત્વની અંદર કોને ઇન્ક્લુડ કર્યા? પ્રગટ પર્યાયનું વેદન હોય. અને જ્ઞાન તો ગમે તેનું, ભૂતકાળની, વર્તમાનની, ભવિષ્યની, સ્વનું, પરનું, બધાનું. જ્ઞેયત્વ બધામાં વ્યાપેલું છે. જ્ઞેયત્વ, જ્ઞેયત્વ એટલે જણાવવા યોગ્યપણું. કોનામાં વાપ્યું છે? સર્વમાં. સર્વમાં એટલે જેમ અસ્થિરૂપ ચાર પ્રકાર હોય છે, દ્રવ્યરૂપ, ક્ષેત્રરૂપ, કાળરૂપ અને ભાવ. તો બધા દ્રવ્ય, ચાહે સો સ્વરૂપ હોય ચાહે સો પરરૂપ, જળ હો ચેતન હો, રૂપી અરૂપી, નજીક દૂર, બધા જ. પછી ક્ષેત્ર, ક્ષેત્ર પણ એ અનંત પ્રદેશી હો. જ્ઞાન કેટલું કામ કરે જુદી વાત છે, પણ એ બધામાં જ્ઞેયત્વ છે. એવી રીતે કાળ. તો કાળ પણ કેવો? ખાલી વર્તમાન પૂરતો ના. વર્તમાન પૂરતો જ જો ખાલી હોય તો એ કેવળ જ્ઞાન નહીં કહેવાય. કારણ કે ભૂત અને ભવિષ્યનું જ્ઞાન તો અભાવરૂપ રહ્યું, તો પૂર્ણ ક્યાંથી રહ્યો? તો ઓલું જ્ઞાન છે અને ભૂત અને ભવિષ્ય માટેનું અજ્ઞાન છે, તે કેવળ જ્ઞાન ન રહ્યું. અને તો પ્રવચન સારમાં આવે છે ને કે ભૂત ભવિષ્યને વર્તમાનવત જો ન જાણે તેનું નામ દિવ્ય જ્ઞાન કોને કહેવાય? સામાન્ય જ્ઞાન આપણું વર્તમાનને તો જાણી શકે. તો એ રીતે કોઈ પણ જ્ઞેયત્વ અને કોઈ પણ વિષયના, વિશ્વના કોઈ પણ દ્રવ્યરૂપ ભાવ, ક્ષેત્રરૂપ ભાવ, કાળરૂપ ભાવ કે ભાવરૂપ ભાવ, દરેકનું માં જ્ઞેયત્વ વ્યાપેલું છે. નહીં છે કેમ ખબર પડે? બધામાં વ્યાપેલું છે. અરે વ્યાપુર ન હોત તો આ જગત આમ છે એમ ખબર ક્યાંથી પડે? જો એમાં જ્ઞેયત્વ ન હોય તો આ છે એવું ખબર એ કેમ પડે? તો અહીંયા પેલું શું લીધું છે? સહજ શબ્દ વાપરીને શું લીધું છે? એ નિજ જ્ઞાયક તત્વ છે. એમાં કોને લીધા છે? ગુણો લીધા છે. અને છતાં ગુણ હોવા છતાં અનુભવના કાળે ગુણ ભેદ પણ દેખાતા નથી. આનાથી શું સિદ્ધાંત સિદ્ધ થાય? જેનો અભાવ છે એનું તો લક્ષ છોડજે, પણ જે એનામાં છે એના ભેદનો લક્ષ છોડજે. જે એનામાં નથી એની વાત તો છે જ નહીં. અને એટલા માટે છઠ્ઠી ગાથામાં તો કોનો નિષેધ કર્યો? પર્યાયનો. કઈ પર્યાયનો? કોઈ પણ. એમાં પ્રમત કહીને અશુદ્ધ પર્યાય, અપ્રમત કહીને શુદ્ધ પર્યાય. તો એ તો અનુભવના વિષયમાં આવે જ નહીં. પણ અનુભવના વિષયમાં આનંદ ગુણનું અભેદપણું આવે. તો સાતમી ગાથામાં કીધું જે નથી એની તો વાત પૂરી થઈ ગઈ, હવે જે છે એના પણ ભેદને ઓળંગજે તું. અને એનું નામ શું આપ્યું? સદભૂત અનુપચાર વ્યવહાર. ઓલા બધા કેવા લીધા? પેલા તો અશુદ્ધતા છે, રાગાદી જે સ્વભાવમાં જે છે જ નહીં, એના માટે કેવો શબ્દ આપ્યો? અસદભૂત. એ ચાહે સો ઉપચરિત લ્યો કે અનુપચાર. હવે જેવો સ્વભાવ છે એવી દશા છે તો એનું નામ શું આપ્યું? સદભૂત. પણ એ કેવી છે? પલટતો ભાવ છે તો એનું નામ શું કીધું? ઉપચાર. એ અનુભવના વિષયમાં એ નથી. તો અહીંયા આખી વાત એ ગુણોનો, પણ ગુણોના ભેદને પણ એ ઓળંગવાની. અને તો નિયમ, સ્થિરતા જોવે છે તો એનો વિષય પણ કેવો જોશે? સ્થિર જોશે. એકાગ્રતા, એકને અગ્ર. પલટતું પલટતું હોય, જે બદલતું બદલતું હોય એ શું હોય? એક હોય કે અનેકરૂપ થતું હોય, કારણ કે બદલા કરે છે. તો એ અનેકના લક્ષ્ય એકાગ્રતા નહીં થાય. તો એક રૂપ કેવું લીધું છે? કે જેમાં અનંત ગુણો એક રૂપે છે, ગુણ ભેદ પણ જેમાં આવે નહીં, અને છદ્મસ હશે, ભેદનું લક્ષ્ય કરશે તો વિકલ્પ ઉભો થયા વગર રહેશે. ને એટલા માટે એક બહુ જ વિચારવા જેવું, આપણે શું છોડવો છે? રાગ છોડવો છે ને, એ પછી ઉત્પન્ન જ ન થતી જુદી વાત, પણ પેલી એક એ તો હજી નક્કી નથી ને. હજી તમે સંસારી છે, રાગી છે, રાગ તો હોય કે ન હોય, હોય કે ન હોય, સંસારી છીએ કે નહીં, રાગી છીએ કે નહીં, સંસારમાં જે પીડા, ચલો તમે એટલું કહેશો કુટુંબ પરિવારનો રાગ થોડો ઓછો, હાવ છૂટે તો ક્યાંથી આપ, એટલે રાગ તો હોય ને, દેવશાસ્ત્ર ગુરુનો રાગ હોય કે નહીં. આપણી આપણી વાત કરીએ છીએ, આપણને રાગ હોય કે ન હોય, હોય ને, એટલે એમાં એટલે રાગ છોડવાની વાત તમે કરતા નહીં. એ તો હોવો જ, રાગી તો હોય કે નહીં. અને તમે એમ કે કુટુંબ પરિવાર વચ્ચે રહીએ છે, હા કેશો તો, તમે કેશો તો હજી તો છોડો ઓછો, પણ દેવ શાસ્ત્ર ગુરુનો પંચ પરમેષ્ઠીનો જીવનમાં કેમ એવું લાગે છે છોડવાની વાત કરવા કરતા પેલા છોડવા યોગ્ય છે એવો કેમ નિર્ણય નથી પેલો? અને રાગ છોડવાનો છે તને, વસ્તુ સ્વભાવમાં ગુણો ને એ બધું તો છે, એનું તો ન. જગતમાં ઘણી વાર એમ થાય કે આ બધું છોડવું છે એટલે જાણે જ્ઞાન છોડવા બેસી ગયા. જ્ઞાન નહીં છૂટે, જેમ પૂજ્ય બેન છે કીધું, શું છૂટી જશે અનુભવના કાળે? જ્ઞાન રહી જાય છે, અને જે ચિંતનના પૂર્વ ભૂમિકામાં તો એ રાગ છૂટી જાય, રાગ નીકળી જાય છે, જ્ઞાન તો દ્રવ્યગુણ પર્યાયનું એ રહી જાય. અહીંયા તો વિષય લેવો છે એટલે માટે કોની વાત લીધી છે? ગુણની જ વાત લીધી. તો સહજ જ્ઞાન ને આનંદ બે મુખ્ય લીધા. આદિ અનંત ગુણ સમૃદ્ધિથી, અનંત ગુણ કેટલા? આનંદ, આનંદ એટલે આનંદ જેનો અંત ન આવે. હજી કંઈક અનંત એટલે શું છે? જે ગણી શકાય નહીં તે. અનંત એટલે શું? ગણી ન શકાય અસંખ્ય છે, આ એનાથી આગળ અનંત છે. આનંદ એટલે ગુરુદેવસિંહ જે એકવાર લીધેલું 19 વાર પ્રવચનમાં, અનંત 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 કરતો જા, હવે છેલ્લા અનંત રહ્યા એવું પણ જેનામાં નથી. અનંત નો પણ અંત નહીં. અનંત નો એટલે જેમ કરીએ ને ડિવિઝન પાડીએ, 100 ડિવિઝન પાડીએ, 5 તો કેટલા ડિવિઝન પડે? 20 પડે. 19 પાડ્યા પછી શું કે હવે છેલ્લો બાકી રહ્યો. અહીંયા કે છે અનંત આત્મામાં કેટલા છે? કે અનંત 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 કરતો જા. આવું હશે કઈક? આવું સ્વભાવની બેહદતાનો વિશ્વાસ આવતો નથી. હજી કઈક સંયોગની અધિકતાનો ને એનો બધો હજી વિશ્વાસ આવે, ચક્રવર્તીનો આટલો બધો વૈભવ આમ. પણ અહીંયા કે સ્વભાવની બેહદતા શું હોઈ શકે છે? એ બેહદતાનો જો ખરેખર અંદરમાં એક અહેસાસ કે વિશ્વાસ આવે કઈ, તો આ ક્ષણિક મર્યાદિત એવા રાગાદી સંયોગની મમત્વ એકત્વ છૂટા વગર રહેશે નહીં. તો સહજ જ્ઞાન ને આનંદ આદિ. ફરીથી આદિમાં ક્યાં ક્યાં ગુણ લેશે? કેટલા? સંખ્યા કરતા કેવા કેવા ગુણ લેશે? ચલો કેવા, સંખ્યા નહીં, કેવા કેવા લેશે? જે તને હિતને માટે તારે જે જોવે, જેમ બારમાં કે યુ નેમ ઇટ એન્ડ યુ હેવ ઇટ, તું નામ બોલ તને હાજર, એમ તારા હિતને માટે, સુખ શાંતિ કલ્યાણ માટે જે તને જોવે એવા ગુણો તારા અસ્તિત્વમાં, તારા હોવાપણામાં. આશ્ચર્ય છે, અનાદિના હોવા છતાં એક સમય માત્ર પણ તેને યથાર્થપણે સ્વીકાર્યા એ નથી. તો સહજ જ્ઞાન ને આનંદ આદિ, અનંત ગુણ સમૃદ્ધિ. સમૃદ્ધિ બહારમાં શું દેખાય છે? સમૃદ્ધિ છે. શું છે? કે ઉપાધિ છે બધી, ઉપાધિ છે બધી, એ કોઈ સમૃદ્ધિ નથી. જેનાથી ઉપાધિ લાગે ને સમૃદ્ધિ શું કહેવાય? એ તો અહીંયા સમૃદ્ધિથી ભરપૂર. પેલા તો શું આપ્યું? ઓલી સંખ્યા એને, હવે એને શું આપ્યું? એક એક કેવું છે? ભર ભરપૂર ભરપૂર. જેટલું તારે જોવે એનો તો આખો પૂર છે, એમ એ જોઈએ એટલું મળે, એ જે નિજ જ્ઞાયક તત્વ છે હવે શું કરીએ છીએ કે અનાદિથી શું કરીએ છીએ એને છોડીને અધૂરા વિકારી અને પૂરા પર્યાયની અપેક્ષા વગર અત્યાર સુધીમાં જ અટક્યા છીએ આપણે. હવે કે છે આવી સમૃદ્ધિથી ભરું જે નાયક તત્વ છે તેને અધૂરા અધૂરા એટલે અંતરાત્મ દશામાં જે કોઈ અધૂરામાં કોણ લેશું, પાંચ ભાવમાંથી કોણ લેશું, અધૂરામાં કોણ આવે, અધૂરામાં કોણ આવે, ઔપશમિક અને ક્ષાય ઔપશમિક, વિકારીમાં કોણ આવશે, ઔદયિક અને પૂરામાં કોણ આવશે, ક્ષાયિક. આ બધાથી રહીત પરમ પારણામિક છે. આ બોલની અંદર પાંચેય ભાવ ગુરુદેવે સમાડી દીધા કે આવું જ્ઞાયક તત્વ છે. અહીંયા કોણ આવી ગયું, પરમ પારણામિક ભાવ આવી ગયો. હવે તેને અધૂરા અધૂરા એટલે ઔપશમિક અને ક્ષાયોપશમિક, કારણ કે ક્ષાયોપશમ જ્યાં હોય છે ક્ષાયોપશમિક જ્ઞાન એનું નામ શું કહેવાય, અધૂરું જ્ઞાન છે. મતિ શ્રુત અવધિ અને મન એ ચારેય જ્ઞાનની પર્યાયી કેવી છે, અધૂરી છે. અને આમાં વિકારીમાં જ્ઞાનમાં શું લેશું, ઔદયિક ભાવમાં પણ કઈ પર્યાય લેશું, મતિ શ્રુત અવધિ મન અને કેવળ એમાંથી કઈ પર્યાય લેશું, તે લેશું કુમતી કુશ્રુત કુ અવધિ નહી તો કઈ લે, ના ના અહીંયા તો ભૂલે જેના કારણે જ્ઞાનમાં શું છે વાંધો નથી, પ્રશ્ન તો અહીંયા છૂટશે ને, તો તેને અધૂરા એટલે અધૂરામાં આપણે જ્ઞાન ઉપર આપણે એપ્લાય કરતા હતા તો જ્ઞાનની પાંચ અને અજ્ઞાનની ત્રણ ગણીને તો અધૂરામાં કોણ લેશું, એટલે કુમતિ કુશ્રુત કુ અવધિ એ શેમાં આવે, અધૂરામાં વિકારીમાં કે પૂર્ણામાં, ખરેખર એમાં જે 18 ભેદ ક્ષોપસમના અને ઔદયિકના 21 જેટલો જ્ઞાનનો અભાવ એટલો વિકારી ઔદયિક ભાવ કહે, જ્ઞાન માટેનો એનો ઔદયિક ભાવ એટલે શું, જેટલું જ્ઞાન હજી કે બાકી કુમતિ કુશ્રુત એટલે પણ ભલે સમ્યક દર્શન સહિત નથી એટલે કુ કીધું પણ એ ખીલેલું જ્ઞાન છે, માટી શેમાં આવે ક્ષોપસમમાં, પણ જેટલો જ્ઞાનનો અભાવ એ જ્ઞાનનો શું છે, ઔદયિક ભાવ છે એ વિખારી. સમ્યક ને મિથ્યા લઈ એ જુદી વાત છે. તો અહીંયા ફરીથી અધૂરામાં શું લેવું હતું, જે કોઈ અપૂર્ણતા જ્યાં સુધી કેવળના નથી થયું જેને કહીએ સ્વરૂપાચરણ ચારિત્ર લઈએ, ચોથું ગુણસ્થાન એક દેશ ચારિત્ર કહીએ, મુનિરાજનું સકલ ચારિત્ર, એ બધા શેમાં આવે અધૂરામાં. અને વિકારીમાં જે રાગ દ્વેષ મોહ આદિ જે રાગ છે એ વિકારી, અને પૂરી પર્યાયો ચારિત્રમાં યથાખ્યાત જ્ઞાનમાં કેવળ જ્ઞાન, દર્શનમાં કેવળ દર્શન, અને શ્રદ્ધામાં લઈએ તો ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષોપસમ અને ઔપશમિક એ તો અધૂરામાં આવે, અહીંયા તો ક્ષાયિક સમ્યક દર્શન. તો એ પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું, લક્ષમાં કેવું ક્યાં તત્વને, પરમ પારણામિક ભાવને, નિજ જ્ઞાયક તત્વને, એ અસ્થિમાં અને નાસ્તિમાં કોણ લઈ લીધું, અધૂરી પર્યાયો વિકારી પર્યાયો અને પર્ય એનો અર્થ બીજો શું લઈએ, પર્યાય માત્રથી રહીત. અને આ રીતે છૂટે ત્યારે ગુણ ભેદનું પણ લક્ષ છૂટી જાય. તો મુખ્યતા પર્યાયથી વાત લીધી છે કે કોઈ પણ જાતની, અને આ ત્રણેય પર્યાયનું એક નામ લઈએ તો શું કહેવાશે, અધૂરી વિકારી અને પૂરી, કાર્ય પર્યાય, ઉત્પાદય વાળી કાર્ય પર્યાય, જે કારણ શુદ્ધ પર્યાય છે તો એ પરમ પારણામિક પંચમ ભાવ સાથે અભેદપણે. તો આ જે જ્ઞાયક ભાવ છે, પરમ પારણામિક ભાવ છે, એને કેવી રીતે લક્ષમાં લેવો છે, પર્યાય માત્રથી એને લક્ષમાંથી છોડીને. તો એ કોઈ પણ ઉત્પાદય વાળી જે કાર્ય પર્યાય છે એની અપેક્ષા વગર એ તરફનું જરા પણ લક્ષ નહીં, એ તરફથી ઉપયોગ હટાવીને એ આવા જ્ઞાયક તત્વને લક્ષમાં લેવું તેનું નામ શું છે, દ્રવ્ય દ્રષ્ટિ છે, અને દ્રવ્ય દ્રષ્ટિ તે જ શું છે? સામ્યક દ્રષ્ટિ છે. આ આખી મોક્ષ માર્ગનો પ્રારંભ આ રીતે થાય. આમાં બે વાત દેખાડી, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય કોણ દે અને કોનાથી ઉપયોગ પાછો હટે છે, કોનું લક્ષ છૂટે છે. તો અસ્થિમાં કોણ બતાવ્યું? નિજ જ્ઞાયક તત્વ. અને એની પછી વ્યાખ્યા કરી, અનંત ગુણોની સમૃદ્ધિથી ભરપૂર એવું જ્ઞાયક. અને કોનાથી લક્ષ છૂટ્યું? કાર્યરૂપ પર્યાય માત્ર, ચાહે સો અધૂરી હો, વિકારી હો કે પૂર્ણ સુધો. અને તે દ્રવ્ય દ્રષ્ટિ છે, તે જ યથાર્થ દ્રષ્ટિ છે. જો યથાર્થ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિનો અર્થ કર્યો, યથાર્થ સમ્યક અને દ્રષ્ટિ, આવી દ્રષ્ટિ કરવી તે જ યથાર્થ દ્રષ્ટિ છે. હવે સમયસારમાં 47 શક્તિનું વર્ણન કર્યું છે, અને પ્રવચન સારમાં એ 47 નહીંનું વર્ણન. ફરક શું છે? જે સમયસારમાં 47 શક્તિ છે, એ 47 ગુણો અનંત ગુણોથી અભેદ આત્મા દ્રષ્ટિનો વિષય બતાવે, અને 47 નહીંમાં એ દેખાડી દીધું કે નયોથી એક એક ધર્મને પકડે છે, અને એક એક ધર્મ જે બધાય છે એ પ્રમાણ જ્ઞાનમાં આવે છે. જ્ઞાનનું જ્ઞેય અને દ્રષ્ટિનું ધ્યેય. 47 શક્તિ કોને દેખાડ્યું? દ્રષ્ટિનો વિષય દેખાડ્યો. અને એ દ્રષ્ટિનો વિષય જ્યાં શ્રદ્ધામાં આવ્યો, અને એ જ્ઞાનમાં પણ આવે શુદ્ધને, અને ત્યારે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તો એ નિર્મળ પર્યાય, અધૂરો રાગ, એ બધાને એ ધર્મો છે એ પ્રમાણ જ્ઞાનમાં આવે છે, અને એમાં એક એક નહીં એક એક ધર્મને ગ્રહણ કરે છે. એનું વર્ણન એ નહીં માં કર્યું છે. બે અભેદ અનુભૂતિના કાળે જ્ઞાનમાં અવલંબન રૂપ અભેદ તત્વ આવે છે, અને સાથે પ્રગટ થયેલા જ્ઞાનને પણ એ જ્ઞાન જાણી લે છે. એ ત્યારે અતિન્દ્રિયપણું પ્રગટ થયું છે, અને એટલા માટે ઇન્દ્રિયના માધ્યમથી જયારે ઉપયોગ પ્રવર્તતો ત્યારે રાગ કાળે ભેદ દેખાતો. પણ આ કેવું જ્ઞાન થયું છે? અતિન્દ્રિય જ્ઞાન, અનુભવના કાળે. અને તો એ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયને જાણી લે છે. સોગાનીજીમાં પણ આવો શબ્દ આવે કે અનુભૂતિના કાળે જ્ઞાન પ્રગટ થાય છે, એ પ્રગટ થયેલા આનંદને પણ એ સાથે એ જાણી લે છે. તો એ 47 નયો છે, કે અનુભૂતિમાં સમ્યક દર્શન થયું છે, અને ત્યારે દ્રષ્ટિના વિષયમાં આનંદ ગુણોથી અભેદ આવવા સાથે એ જ્ઞાનમાં પ્રગટ થયેલા આનંદને પણ એ સાથે જ્ઞાન જાણી લે છે. ત્યારે બુદ્ધિપૂર્વક રાગ નથી, એટલે કે રાગને ન પણ પ્રગટ થયેલા આનંદને ત્યારે એ જાણી લે. તો એમાં જે બધા ધર્મો હજી રહેલો છે રાગ બધા, એ ધર્મો એને એક એક નહીં જાણે છે, અને પ્રમાણ છે અનંત ધર્માત્મકને જાણે છે. અનંત ગુણનો અભેદ દ્રષ્ટિનો વિષય છે, અનંત ધર્મનો અભેદ એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. સાથે જ કામ કરતો હોય છે. તો અહીંયા ફરીથી આ જે બોલ છે એ હવે આમ અંદાજ આવે છે શેના ઉપર, કઈ ગાથા ઉપરનો હશે કે આગળ વાંચશું એટલે ખબર પડશે. શ્રુત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને, કઈ છે શ્રુત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને, સમયસારમાં જ છે ગાથા. કઈ છે? 144મી ગાથા, કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથા. ચાલો શબ્દ જોવા છે લઈએ. ચાલો એમાં શબ્દ છે, પ્રથમ સુજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરીને. પાનું 229 છે ને, બીજો પેરેગ્રાફ ટીકાનો છે, શબ્દ જ છે અહીંયા. અહીંયા એમાં છે, પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, તો એ શબ્દ અહીંયા છે, શ્રુત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને છે. પછી ચાલો આગળ આમાં થોડુંક વાંચી જ લઈએ. અહીંયા સુધી શું આવ્યું? આમાં 144 ગાથામાં વિચારીએ આપણે. પ્રથમ આમ કહીને આચાર્ય દેવ શું કહે છે, પેલા આ કરવા જેવું છે. તારે જો આત્માનો અનુભવ કરો, જો આ કરતા કર્મ છેલ્લા અધિકારમાં અનુભવની પ્રેરણા આપતા કહે છે આચાર્ય દેવ કે તારે આ કરવાનું અનુભવ પહેલાની ભૂમિકામાં પેલું શું કરવા જેવું, શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે કયું લેશું? આ શ્રુત જ્ઞાન કયું લેશું? ભાવશુદ્ધ જ્ઞાન. તો ભાવશુદ્ધ જ્ઞાન તો હજી પ્રગટ કરવું છે. અહીંયા દ્રવ્ય શ્રુતના અવલંબનથી ગમે ત્યાં નહીં, ગમે એનું સાંભળવાને એમાં નહીં, દ્રવ્ય શ્રુત. અને દ્રવ્ય શ્રુત એટલે જીનેન્દ્ર દેવની વાણી, ગણધરોએ જીલેલી, આચાર્યોએ જ્ઞાનીઓએ લખેલી, એની પહેલા આ પેલો નિર્ણય આપણને વિવેક કરાવે છે કે હજી પામેલા છે એની વાત તું સાંભળજે. એવું કોઈ હતું હશે જે ડોક્ટર બીમાર જ રહેતો, એની પાસે હવે કે સાજા થવાની દવા લઈએ, જે પાણીમાં ડૂબતો એને કઈ જરા મને તરતા શીખડાવજે. આટલો તો પેલા શું હોવો જોઈએ, વિવેક. કે પ્રથમ શ્રુત જ્ઞાનના, શ્રુત જ્ઞાન એટલે અહીંયા દ્રવ્ય શ્રુતના અવલંબનથી એટલે કે એનો અભ્યાસ કરીને, હવે એમાંથી કાઢવું છે શું, સાર શું કાઢવો છે? કે જગત છે એમાં ત્રણ લોક છે, એમાં મધ્યલોક છે, મધ્યલોકમાં 8 નંદીશ્વર છે, એમાં 52 જીન મંદિર છે, એક દિશામાં 13, એવું નહીં તો પછી આ પૂજા ને બધું કરવું એ બધું કઈ નકામું આવ્યું તો. અરે બધાનું જ્ઞાન કરીને અંદર સાર આ કાઢજે. શું સાર કાઢજે? કે જ્ઞાન સ્વભાવ. જો આખો મોટો આંતરો પડે છે, આપણે નાસ્તિક નથી કે આપણે આત્માને ન સ્વીકારીએ, પણ આત્માને સ્વીકારવામાં ઓળખાણ સંયોગથી લઈએ છીએ, વિભાવ ભાવથી લઈએ છીએ, ભેદભાવથી લઈએ છીએ, પણ એક સ્વભાવમય તત્વથી નથી લેતા. નાસ્તિક તો નથી ને, માનીએ છીએ ને આત્માને, તો આપણે માનીએ છીએ. અને અનુભવ પહેલાની ભૂમિકામાં માનવામાં આટલો આંતરો પડવો જોઈએ કે આપણે કેવા રીતે માનીએ છીએ, મનુષ્ય શરીર વાળો છું, અત્યારના મકાન આદિ વાળો, 9 કર્મ લઈ લીધા, 8 કર્મ વાળો છું, રાગ વાળો છું. અનુભવ પહેલા, અનુભવના વિષયરૂપ સ્વભાવથી તું પહેલા નિર્ણય કરજે. તો શબ્દ શું વાપરો? જ્ઞાન સ્વભાવ આત્માનો. પણ શું કરીએ, કઈ આમ બધું આવું કઈ કરાય, કોઈ પૂછે તેમ જ કઈ જ્ઞાન સ્વભાવ આત્મા છે એમ કહેવાય? શું કહેવાય? મુંબઈ રહીએ છીએ, અમારા આ વેપાર ધંધો મારો, એ જ કહેવાય ને. લૌકિકતામાં લૌકિકતાની ભાષા વાપરજે, પણ સ્વભાવને ભૂલતો નહીં. જ્યાં જેવો યોગ છે ભલે વાપરજે, પણ મૂળભૂત શું, મૂળભૂત સ્વભાવ ભાવનું ક્યારે વિસ્મરણ કરવા જેવું નથી. તો જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને અહીંયા શું આવ્યું? અહીંયા સુધી શું આવ્યા? ક્યાં આવ્યા? હજી તો અનુભવ પહેલાના નિર્ણયની ભૂમિકામાં છે. આવું જ વાંચવું હોય તો 73 ગાથામાં પણ નિશ્ચય કરીને શબ્દ આવશે. 73 ગાથા પણ એના માટેની છે. ૧૩૮ પાને છે. હવે એમાં છે, જો તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય છે ને, પહેલી જ લાઈન એમાં 5મી લાઈન કરીએ, એમ આત્મામાં નિશ્ચય કરીને. શબ્દ મેળો, ઓલો વિષય અને એની વિધિનો નિશ્ચય કરીને વાત લીધી છે, એમાં અહીંયા પણ નિશ્ચય કરીને શબ્દ છે. 144 ગાથા ઓલા મળ્યું એમ આત્મામાં નિશ્ચય કરીને અહીંયા સુધી શું આવ્યું? પૂર્વ ભૂમિકા રાગ સહિતનો નિર્ણય. અને હવે શું થાય છે? પુરુષાર્થમાં રાગ સહિતના નિર્ણયની જગ્યાએ એના વિષયની અધિકતા વધે છે. તો ઉપયોગ પ્રણતિ કઈ તરફ જાય છે? એ રાગને છોડીને સ્વભાવ તરફ જાય તો રાગ છૂટી જાય, એનું નામ નિર્વિકલન. એટલા પછી એના માટે આવશે જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખાય. અહીંયા સુધી નિશ્ચય હતો તેમાં શું હતા? વિકલ્પ હતા. પણ હવે પુરુષાર્થની ગતિ ક્યાં રહેતી હતી અત્યાર સુધી? વિકલ્પ સહિત નિર્ણયમાં. અને હવે પુરુષાર્થની ગતિ ક્યાં પહોંચી? જેનો નિર્ણય કર્યો છે વિષય તરફ જાય, અને તો સાથે રહેલો રાગ છૂટી જાય. એને શબ્દ શું આપ્યો? વિકલ્પો જલ્દી. એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાન ઘન થયો થકો. આ નિર્વિકલ્પ અનુભૂતિ. તો પહેલી ભૂમિકામાં આચાર્યદેવ આપણને શું કરવાનું કહે છે? નિશ્ચય કર તું. પેલો હું કોણ છું એ વાતનો શું તું કર નિશ્ચય. આપણે કર્યો છે એવા નહીં, એમાં તો ડામાડોળ છે. અહીંયા હોય ત્યારે જ્ઞાન સ્વભાવી થઈ જાય, બહાર નીકળી એટલે મકાન વાળો થઈ જાય છે, એવી વાત નથી. અહીંયા કે નિશ્ચય કરીને પછી હવે એનાથી શું છે આગળ? જેમ ટોડરમલજીએ રસપૂર્ણ ચિઠ્ઠીમાં અનુભવ માટેના માટેની કહ્યું, સ્વવિકલ્પથી નિરિકલદારમાં કેટલા શબ્દો વપરાશે? ત્રણ શબ્દો છે, પ્રથમ, પછી અને તત્પશ્ચાત. તેના પછી ત્રણ. પહેલું શું છે? પ્રથમ, પછી, પછી અને પછી ત્યાર પછી. એવી રીતે અહીંયા પ્રથમ, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે. હજી તો કેવો હતો? વિકલ્પ સહિતનો નિર્ણય છે. પ્રગટ પ્રસિદ્ધિ એટલે શું? પ્રગટ પ્રસિદ્ધિ એટલે શું? સાક્ષાત અનુભૂતિ હજી નથી થઈ, અને એના માટે શું કરે છે? મતિ જ્ઞાનને અને શ્રુત જ્ઞાનને અંતર સન્મુખ કરે છે. એ વિષય અહીંયા હવે ગુરુદેવસિંહ આપણને લેશે. તો 144 ગાથા ઉપરનું આખું આ એ પ્રવચનમાંથી આ બોલ એ કાયડો છે. તો ફરીથી આપણે અહીંયા આવી જઈએ 50 નંબરના બોલ ઉપર. શ્રુત જ્ઞાનના બળ વડે. આ શ્રુત જ્ઞાન એટલે હજી શું છે? શાસ્ત્રનો અભ્યાસ કર્યો એના દ્વારા વડે. પ્રથમ, જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને. બરાબર એટલે શું? અમે બરાબર કર્યો. બરાબર એમ નહીં કે જે નિર્ણય પછી સીધો અનુભવ આવી જાય. આ તો નિર્ણય કર્યો ને પાછા શું કહે? ગુજરાતીમાં શું કહે? પાછા ફરી અને શું છે? પારઠના પગલા. પરઠના કહે ને પાછા પગલે. ખરેખર નિર્ણય પછી ક્યાં પહોંચવું જોઈએ? અનુભવ સુધી પહોંચવું. એની બદલે એ છે એ નિર્ણય નથી. તો શ્રુજ્ઞાનના બળ વડે શાસ્ત્ર અભ્યાસ. અને ખાસ અહીંયા કેમ આવું શ્રુજ્ઞાન લીધું? અહીંયા શ્રુત જ્ઞાન એટલે દ્રવ્ય શ્રુત જીનવાણી, એનો અભ્યાસની વાત, આગમની કેમ વાત લીધી? અહીંયા આચાર્યદેવ પંચમહારાના છે, ખબર છે. અહીંયા સાક્ષાત તીર્થંકરની વાણી મળે એમનો એ તો યોગ નથી. કોઈ મુનિરાજોને એવા પણ નથી. તારા માટે એક મુખ્ય આધાર કોણ છે? શાસ્ત્ર છે, નિત્ય બોધક. એટલા માટે એની મુખ્યતા લીધી. ભગવાનની વાણી સીધી ને એ બધું જુદી વાત છે, જોકે એમની આગમ જ છે. પણ અહીંયા મુખ્યતા એની વાત છે ને માટે કે પંચમહારામાં એ જીનવાણી જ એનો મુખ્ય આધાર. તો શ્રુત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો. આ એક મુખ્ય આત્માનું શું છે? અસાધારણ લક્ષણથી આત્માની ઓળખાણ છે. એટલા માટે સમયસારમાં નિરંતર જ્ઞાનમય લીધું છે. શ્રદ્ધાથી લઈ શકે, આનંદથી લઈ શકાય, પણ એ શ્રદ્ધા અને આનંદ એને પ્રગટપણે ખ્યાલમાં નથી. એની વિપરીત પર્યાય છે. એનો અર્થ કે ત્યાં સવળી પર્યાય હોય એવો નિર્ણય થઈ. પણ તો જ્ઞાન કોને ખબર નથી પડતું? જ્ઞાન વગરનો કયો જીવ હોય છે? કોઈ પણ જીવ હશે એને જ્ઞાનનો તો નિરંતર ક્ષોભસમ ઉઘાડતો રહેલો છે. માટે અસાધારણ ગુણ દ્વારા જ્ઞાન સ્વભાવ આત્માનો પાછો બરાબર નિર્ણય કરીને, હવે જે જ્ઞાનની પણતી અત્યારના કામ કરે છે, અનુભવના કાળે કઈ પણતી કામ કરે, અવધિ જ્ઞાનની કે મનોપર્ય જ્ઞાનની, કઈ પણતી કામ કરે. પાંચ પર્યાય કેવળ જ્ઞાનની તો પૂર્ણ એની તો વાત નથી લેતા, તો અવધિ જ્ઞાન ને મનોપર્ય કામ કરે કે ન કરે, કેમ ન કરે, એનો વિષય આત્મા જ બનતો નથી. એનો વિષય તો કોણ બને છે, પર પદાર્થ બને છે. એનાથી કાંઈ આત્માનું કામ તો કોણ બને છે, મતિ પૂર્વક શ્રુત. મતિ જ્ઞાનમાં પણ નહીં, અનુભવ ક્યારે થાય છે, શ્રુત જ્ઞાનમાં. તો મતિ જ્ઞાન ને આત્મ સન્મુખ અને પછી શ્રુત જ્ઞાન, એ ક્રમ આપણને બતાવશે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વ્યાપારને વ્યાપાર એક પછી એક પર્યાયો થાય છે, માટે એને વ્યાપાર કહેવામાં. જેમ વ્યાપારી હોય એમાં સુખ અને સંબંધ શું બને, લેવડ દેવડ, એમ અહીંયા પણ વિષય કરનાર અને વિષય, તો એના માટે વ્યાપાર શબ્દ, ઉપયોગનો વ્યાપાર શબ્દ એ શબ્દ આવતો હોય તો એ વ્યાપારને આત્મ સન્મુખ કર્યો તે વ્યવહાર છે, પ્રયત્ન કરવો તે વ્યવહાર છે. હજી આ વિકલ્પાત્મક ભૂમિકામાં ચિંતનની ભૂમિકાનો વાત ચાલે છે. અનુભવના કાળે તો એકાકારપણો થાય, પેલા શાસ્ત્ર જ્ઞાનથી કર્યું અને હવે એનાથી આગળ ચિંતન મનન આદિમાં જે જાય છે, ઉપયોગને આત્મસન્મુખ કરવાનો એ પ્રયત્ન એ કરે છે. એમાં મતિ અને મતિપૂર્વક શ્રુજ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો કર્યો એ હજી વિકલ્પાત્મક ભૂમિકા. બીજાના વિચાર છૂટીને જેવો નિષ્તત્વ અનુભવમાં આવવાનો એવો વિચાર કરે છે તે વ્યવહાર. વ્યવહાર કહીને ગુરુદેવ શું શું કહેવા માંગે છે, વ્યવહાર એટલે અહીંયા શું, બોલો, જે કે વ્યવહાર મોક્ષ માર્ગ થઈ ગયો એની માટેની વાત છે, કે પછી કુંભાર ઘડો કરી વ્યવહાર છે એ વ્યવહારની વાત કરવી, વ્યવહાર તે વ્યવહાર છે, પ્રયત્ન કરવો તે વ્યવહાર છે, એમ કહેવાનો શું હેતુ છે. વ્યવહાર તો એમ કે ને જે ભેદ કરીને કરે, ઉપચાર કરીને કે, એ વ્યવહાર કહેવાય ને. પરાશ્રિત તે વ્યવહાર, ભેદક તે વ્યવહાર, એ વ્યવહારની વાત છે ને, અથવા વ્યવહાર મોક્ષ માર્ગની વાત છે ને. અહીંયા તે વ્યવહાર છે કે હજી એ વિકલ્પાત્મક ભૂમિકા છે. અહીંયા વ્યવહાર કહીને શું છે, યથાર્થપણે નિશ્ચય સ્વાનુભૂતિ મોક્ષ માર્ગ હજી પ્રગટ થયો નથી. માટે કયો શબ્દ વાપર્યો, તે વ્યવહાર છે, હજી સ્વિકલ્પ દશાની ભૂમિકાની આ વાત છે. તો તે વ્યવહાર છે, હજી વિકલ્પ સહિતનો પ્રયાસ એ ચાલે છે, તો તે વ્યવહાર છે. પ્રયત્ન કરવો, ફરીથી પ્રયત્ન, આ પણ પ્રયત્ન કેવો છે, વિકલ્પ સહિતનો છે. નિર્વિકલ્પ જે પ્રયત્ન જે દશાનો પુરુષાર્થ છે એ હજી પ્રગટ થયો નથી, પણ આ પહેલા આવી એક ભૂમિકા આવતી હોય અને એ રીતે વિચારવું. પૂર્વ ભૂમિકાનો નિષેધ ન હોય, નિષેધ ન હોય એટલે ન હોય એમ નહીં, પણ છતાં એમાં અટકવું નહીં. પૂર્વ ભૂમિકા આવી ન હોય કે શ્રુત જ્ઞાનથી દ્રઢ શ્રુતિ નિર્ણય કરીએ અને મતિ શ્રુતિ અંતર સન્મુખ થવાનો પ્રયત્ન કરીએ, એ ભૂમિકા ન હોય એમ નહીં, પણ એ ભૂમિકા આવે એમાં અટકવું છે, રોકાવું છે કે એને પણ છોડવું છે. કોઈ પણ ઘરમાં જઈએ તો એ પહેલા ગુજરાતીમાં કહીને શું આવે, ફળિયું આવે, ગ્રાઉન્ડ કહીને ફળિયું આવે, પણ ફળિયું આવે તેથી એમાં રોકાઈ જવા જેવું છે કે એને પણ છોડવા જેવું છે. જે વાહનમાં આવ્યા હોય એ તો ત્યાં ઉતારી દેશે અને પછી વાહનને રાખશો કે છોડશો, પછી જ્યાં આવ્યા એ ગ્રાઉન્ડ છે, ફળિયું છે, એને પણ શું કરશું, આપણે છોડશું તો ઘરમાં જશે. એમ અહીંયા ભૂમિકા પ્રમાણેના આ નિર્ણયના વિકલ્પ છે. તો એ હજી એ પ્રયત્ન કરવો તે વ્યવહાર છે, પ્રયત્ન કરવો તે ઇન્દ્રિયો અને મન તરફ રોકાતું તથા ઓછા ઉગાડવાળું જે જ્ઞાન, તેના વ્યાપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. હજી આ બધું શ્યાં ચાલે છે, સ્વિકલ દશાનો પ્રયત્ન ચાલે છે. ઇન્દ્રિયો ને મન તરફ રોકાતું ક્યુ છે? ઇન્દ્રિય ને મન તરફ રોકાતું એ મતિ જ્ઞાન છે. અને મતિ જ્ઞાનમાં પણ જે હવે શુદ્ધ જ્ઞાન થાય એ પણ સાથે, તો જે મન અને ઇન્દ્રિય તરફ ના રોકાતું એમાં બધું જ છે આમાં. અને શુદ્ધ જ્ઞાનમાં તો નય પક્ષની આકૃતા એમાંથી આવશે શુદ્ધ જ્ઞાન માટે. તો પાંચ ઇન્દ્રિય તરફનો અનુભવ પેલા બેઠા હોય ત્યારે શું લાગે? ઠંડી લાગે, ગરમી લાગે, શું લાગતું હોય? નહી ચલો ઠંડી ગરમી નહીં, તો રસમાં કેવો રસ યાદ આવે? સુગંધ લાગે, દુર્ગંધ લાગે. આખા એ પાંચ ઇન્દ્રિયના વિષયોથી શું થાય છે? પણથી ઉપયોગ આવે એ પાછી. તો ઇન્દ્રિયો અને મન તરફ રોકાતું હતું એ જ્ઞાન, અને ઓછા ઉઘાડ વાળું જે જ્ઞાન તેનો વ્યાપાર. હજી અલ્પ જ્ઞાન છે એ મતિ શ્રુત જ્ઞાન અલ્પ છે, એનો તરફનું લક્ષ પણ છૂટતું જાય છે કે મારી પાસે ઓછું છે અને વધારે છે. એ પણ એ જે જ્ઞાન તેના વ્યાપારને સ્વ તરફ વાળો, આખો વજન શેના ઉપર છે? સ્વ તરફ. ઓલું હજી કોકના અવલંબન ઉપર આધાર કરતું ચિંતનમાં એમાં આપણે કરીએ કોનો આધાર લેતા હોય છે? વિકલ્પના કાળે ચિંતન છે, આધાર કોનો હોય છે? શબ્દોનો આધાર હોય છે. હું જ્ઞાયક છું, અખંડ છું, અભેદ છું, એમાં પણ શું છે? કોની? થોડીક શબ્દોનું રહેતું. હવે એ તરફ પણ શું થતું જાય છે? છૂટતું જાય છે. પણ હજી રાગ સાથે ઉભો રહે છે. તો એ અહીંયા એક વ્યાપારને સ્વતંત્ર વાળવો એ પણ વ્યવહાર છે. સ્વિકલ દશા ભૂમિકા છે. આ બધામાં હજી અનુભૂતિ નથી થયો, અને અનુભૂતિ થાય તો એનો વિષય કેવો છે? સહજ શુદ્ધ પ્રાણામિક ભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે. આ પર્યાયમાં શું હતું? બધું આગળ આવી ગયું. અધૂરા સ્વીકાર છે અને એની સામે આ વિષય કેવો છે? આમાંથી શું કર્યું ગુરુદેવજી? બે વાત કહીને શું કહેવા માંગે છે? ફરીથી અહીંયા સહજ શુદ્ધ પ્રાણામિક ભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે, અને એની સાથે પર્યાયમાં શું છે? અધુરાશ અને વિકાર છે. કોના માટેની આ વાત છે? અંતરાત્મા, બહિરાત્મા કે કોના માટેની? પર્યાયમાં અધુરાશ વિકાર છે, કોની વાત છે? અંતરાત્મા. હવે અહીંયા અનુભવ તો હજી કરવાનો છે, એની માટેની વાત છે. અહીંયા જ્ઞાનના ક્ષોભસમ છે, અધુરા છે, સમ્યકની વાત નથી કરવી. અંતરાત્માને જે અધુરા છે મોક્ષમાં એની વાત નથી. અહીંયા શું છે? અધુરાશ છે, અને જેટલું નથી રાગદ્વેષમાં છે વિકાર છે, બે છે ને. આપણને પણ મોક્ષ ક્ષોભસમ ભાવ છે ને, એ કોને માટે ક્ષોભસમ ભાવ કોને હોય? અંતરાત્મા કે બહિરાત્માને? પરમાત્માને તો ન હોય. આપણને શેની હોય? અધુરાશ છે ને. અરે ક્ષોભસમ બે રીતે, એક અનાદિનો સામાન્ય ક્ષોભસમ અને એક ક્ષોભસમ ભાવ મોક્ષ માર્ગનો. તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જે થાય ત્યારે જે ક્ષોભસમ ભાવ છે કેવો કહેવાય? મોક્ષ માર્ગ સંબંધી. અને અનાદિનું આપણને જ્ઞાન ખીલેલું છે, દર્શન ખીલેલું છે, વીર્ય ખીલેલું છે, એ કેવું કહેવાય? અનાદિનો એક સામાન્ય ક્ષોભસમ. તો એ ક્ષોભસમ વાત કે અહીંયા હવે પડદ્રવ્યક્તિ સંબંધીના વિકલ્પો છૂટી ગયા. હવે આ બાજુ કોણ છે? એક વિષય છે, અને સાથે પર્યાયમાં શું છે? ક્ષોભસમ અધુરાશ છે અને વિકાર છે. અને તે એના ઉપરનું પણ લક્ષ છોડીને હવે વિષય તરફ જાય છે. આ એની પૂર્વ ભૂમિકા, વિકલ્પાત્મક ભૂમિકા. તો ફરીથી વિષય કેવો દેખાયો? જેમ પહેલી શરૂઆત સેનાથી કરી હતી? સહજ જ્ઞાન ને આનંદ. કોની વાત આવી? ગુણોની. એમ અહીંયા પણ કોની વાત આવી? અનંત ગુણમય પરમ પ્રાણામિક ભાવની. તેના માટે સહજ શબ્દ, સહજ શુદ્ધ પ્રાણામિક ભાવ તો. તો આ તો બધું વિભાવ ને બધું જ, એની સામે શુદ્ધ પ્રાણામિક ભાવ એટલે શું? સહજ તો છે જ, શુદ્ધ પ્રાણામિક ભાવ એટલે શું? પાંચ ભાવમાં ચાર કેવા છે? પર્યાય રૂપ, ઔદયિક, ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાયિક. અને જે પાંચમો એ કેવો છે? પારિણામિક એટલે શું? પારિણામિક એટલે કર્મ ઉપાધિ તિરહિત એટલે નિરપેક્ષ ભાવ. એટલે ત્રિકાળી દ્રવ્યજી ન લેવું. અને એ પારિણામિક ના પણ કેટલા? ત્રણ ભેદ છે, ભવ્યત્વ પારિણામિક, અભવ્યત્વ પારિણામિક અને જીવત્વ પારિણામિક. પછી જીવત્વ પારિણામિક ના બે ભેદ છે, અશુદ્ધ જીવત્વ અને શુદ્ધ. આ રીતે ચાર થઈ ગયા, ભવ્યત્વ પારિણામિક, અભવ્ય પારિણામિક, અશુદ્ધ જીવત્વ પારિણામિક અને શુદ્ધ જીવત્વ. તો અહીંયા કયું લેવાનું? શુદ્ધ પારિણામ અથવા શુદ્ધ જીવત્વ પારિણામિક, એને આપણે પરમ પારિણામિક પંચમ ભાવ એ રીતે એને ઓળખીએ છીએ. તો એ કેવો છે? સહજ, એ શુદ્ધ પારિણામિક ભાવ. તો કેવો છે? પરિપૂર્ણ એકરૂપ છે, એ વિષય છે. અને સામે પર્યાય અત્યારના કેવી છે કે પર્યાયમાં અધુરાસ પણ છે અને સાથે ઔદૈહિક ભાવ 21 જે ભેદ છે એ પણ છે. માટે પ્રયાસ કરવાનું રહે છે. આ શું ન્યાય આપ્યો ગુરુદેવજી? ફરીથી અહીંયા કેટલા પાંચ ભાવમાંથી કેટલા ભાવ આવ્યા? આજ વાક્યમાં માટે પ્રયાસ કરવાનું રહેશે એની પહેલાના વાક્યમાં કેટલા ભાવ આવ્યા? ત્રણ. એક પરમ પારિણામિક ભાવ, સહજ શુદ્ધ એક. પછી બીજો અધુરાસમાં કોણ આવી ગયો? ક્ષય શમી. અને વિકારમાં કોણ આવ્યો? ઔદૈહિક. હવે જો ગુરુદેવસિંહ કે જો પર્યાયમાં વિકાર ન હોત તો તારે ધર્મ કરવાનો શું પ્રશ્ન? અને તારી પાસે ખીલેલો ભાવ ન હોય તો પ્રયત્ન શેનાથી કરીશ? અને તારી પાસે વિષય નહીં હોય તો કોના આધારે તું કરીશ? શું છે આખા માટે શું લીધું છે? માટે પ્રયાસ કરવાનો રે. શબ્દ શું છે માટે? તો ખબર પડે માટે, ધેરફોર, તેથી. શું તેથી? કે પેલો જ વિષય ન હોત, જગતમાં ક્યાંય ગળપણ જ ન હોત તો મારે ગળ્યું ખાવું છે તો પ્રશ્ન ક્યાંથી આવ્યો? હવે ગળ્યું તો છે પણ એવું ક્યાંય સ્વભાવ માળો પદાર્થ ન મળે તો, અને આપણને એમાં અશુદ્ધતા જ વાળું કડવું જ મળતું હોય તો? અહીંયા કહે છે કે વિકાર છે અને તો પછી કંઈક શુદ્ધતા કરવાનો પ્રયત્ન. અને તારી પાસે એનું કંઈક શું હોવું જોઈએ? ખુલેલો ભાવ સાધન તો હોવું જોઈએ ને. અને એટલા માટે જ્ઞાન તારી પાસે એક ખીલેલું અને વીર્ય ખીલેલું છે. જ્ઞાનથી જાણી શકીશ અને વીર્યથી પુરુષાર્થ કરી શકીશ, બે ખુલેલા છે. તેને કે બધા જ હથિયાર ખૂટતી છૂટી ગયા હોય કોઈ તો પછી શું ઉપાય? કોઈ ઉપાય જ નથી, એમ નથી. ઉપાય કરી શકે એવું તારી પાસે શું છે? જ્ઞાન પણ છે અને વીર્ય પુરુષાર્થ કરી છે. અને વિકાર છે ત્યારે તો આવું કામ કરવું છે, અને વિષય ન હોત તો આટલું તો આ ગુરુદેવસિંહ કે તારી પાસે બધું તૈયાર છે, તારે હવે શું કરવાનું છે? બસ એ પ્રયત્ન કરવા માટે પ્રયત્ન કરવાનું રહે છે. પર્યાય દ્રષ્ટિએ સાધ્ય સાધકના ભેદ પડે છે. જો આખું આ બધા જે ભેદ પડે છે હજી પણ આગળ આવશે. પહેલું જ પર્યાય દ્રષ્ટિથી શું ભેદ પડે છે? સાધ્ય અને સાધક શું ભેદ પડે છે? ચિંતન પહેલાનામાં આવી રીતે કહે છે મારે સાધક થવું છે અને સાધ્ય પદમાં પહોંચવું છે. છે ને આ રીતે પ્રયત્નમાં ભાવના શું હોય છે? ચઢાળામાં પણ આવ્યું છે બહિરાત્મ છોડી અંતરાત્મ થઈને પરમાત્મ પદ પામજે, એમ આવે છે ને એવો શબ્દ એવા. તો ત્રણેયનું લિંક આવ્યું. કેવું આવ્યું? અત્યારના જે છે બહિરાત્મ પણ એ છોડવું છે, અંતરાત્મા થવું છે કે રહેવું છે? બહિરાત્મ પણ છોડવું છે, અંતરાત્મામાં રહેવું છે? નહીં તો શું? અંતરાત્મા થવું છે અને પરમાત્મ દશામાં રહેવું છે. બહિરાત્મ પણ છોડવું છે, અંતરાત્મા થવું છે, ઇન બિટવીન છે એમાં કાંઈ અને રહી શકાય એવું નથી. આ શું છે કે બહિરાત્મા છોડવું, અંતરાત્મા થવું, થઈને પણ રહેવું છે તો ક્યાં સાધ્ય અનંત કા? તો આવા અનુભવ પહેલાના આવા વિકલ્પ પણ કેવા છે? પર્યાય દ્રષ્ટિએ. પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાયથી વિચારતા સાધ્ય અને સાધક. સાધ્ય એટલે કોણ? પૂર્ણ સિદ્ધ દશા, અને સાધક એટલે અંતરાત્મદશા. આવા વિચારો આવતા હોય છે. પણ કેવા છે? પર્યાયનો વિચાર કરે અનુભવ પહેલાના ત્યારે આવા વિચાર રહે છે, અને એથી એવા ભેદ પડતા હોય છે. અનુભવના કાળમાં આ બધું છડાળામાં પણ આવે ને, મેં સાધક મેં સાધ્ય એવા ભેદ અનુભવના કાળમાં હોતા. અનુભવ કાળમાં શું દેખાય? પ્રમતપણું કે અપ્રમતપણું? કાંઈ જ ના દેખાય ને, એટલે જ્ઞાન બંધ થઈ જાય. આમ શું શૂન્યાવકાશ થઈ જાય આખું. શું થાય? જ્ઞાન બંધ કરે ને. અનુભવ ક્યારે થાય? જયારે જીવ શૂન્ય થઈ જાય, ત્યારે જાણવાનું બધું બંધ કરી દે, ત્યારે શું થાય? હા, એટલે જ્ઞાન બંધ થઈ જાય ને ત્યારે એકરૂપતા આવે ને, ત્યારે અનુભવ થાય ને. જ્ઞાન જાણે તો ઉલટાના, જ્ઞાન જાણે તો વિકલ્પ થશે કે નહીં? એ તો નિયમ છે ને. જ્ઞાન થાય અને વિકલ્પ ના થાય એવું બન્યું છે કોઈથી? એટલે બરોબર છે ને. જ્ઞાન જો ચાલુ રહેશે તો સાથે કોણ રહેશે? વિકલ્પ રહેશે નહી. શું લાગે? આપણા અનુભવથી કહીએ. અરે આપણું જ્ઞાન પરલક્ષમાં પડ્યું છે એટલે વિકલ્પ છે. જ્ઞાનથી જો વિકલ્પ હોય તો કેવડી ભગવાન નિરંતર રહેવું છે. જ્ઞાન કયો વિષય પકડે છે એના ઉપર વિકલ્પ થવો ન થવો આધાર છે. તો અહીંયા પહેલું તો સાધ્ય સાધકના એ બધા વિચારો અનુભવ પહેલામાં હોય છે. હું સાધક થવું છે અને સાધ્ય દશામાં પહોંચવું. પૂર્ણ સિદ્ધ દશા એ સાધ્ય છે, અને એ પહેલાની અંતરાત્મા મોક્ષ માર્ગે સાધક છે. પછી બીજું, પર્યાય દ્રષ્ટિએ વિકાર અને અધુરાશ છે. ઓલી પહેલી કોની વાત કમ્પેર કરી હતી? સાધક અધુરાશ અને સાધ્ય પૂર્ણતા, અંતરાત્મા અને પરમા. હવે કોની વાત કરે છે? વિકાર અને અધુરાશ. અહીંયા વિકારમાં આપણે આપણી લઈએ બહિરાત્મા અને અંતરાત્મા. હું બહિરાત્મા છું, મારે અંતરાત્મા થવું છે. પછી અંતરાત્મા થઈને મારે પરમા. આ બધું ક્યારે? પર્યાયની અપેક્ષામાં એ રાગ સહિત વિચારધારામાં આવા ભેદ પડે. અનુભવના કાળમાં એ કોઈ જ વિકલ્પ હું બહિરાત્મા છું, હતો અંતરાત્મા થયો ને હવે પરમાત્મા થાય, એવો કોઈ વિકલ્પ ભેદ પર્યાય સંબંધી ના એનાથી. પર્યાય દ્રષ્ટિએ વિકાર અને અધુરાશ છે. અત્યારના હું અધુરા વિકારમાં પડ્યો છું, મિથ્યાત્મામાં બહિરાત્મામાં. હવે અનુભૂતિ થશે તો શેમાં આવીશ? અધુરાશમાં. અને અધુરાશમાંથી સાધક થઈને ક્યાં પહોંચીશ? સાધ્યમાં. તો એને હવે આવા જે છે વિકલ્પો પર્યાય દ્રષ્ટિમાં, તેને તત્વ દ્રષ્ટિના જોર પૂર્વક ટાળીને જો આખી. હવે ક્યાં વાત લીધી? બીજી વાત તો વિકલ્પો તો છૂટી ગયા બહિર્મુક્તાના બધા. હવે તો અંતર્મુક્તામાં પર્યાયમાં ને, હવે એને પણ છોડીને. બસ અમારે છોડતા જ જવું, બધું છોડવાનું જ, બધું છોડવાની જ વાત કરે. અરે ભાઈ, ભણતો તો ત્યારે કેમ નતો કરે? દર વર્ષે કેમ ક્લાસ છોડતો તો? ત્યાં એમ કેમ નથી કે પાંચમી ભણ્યો તો હવે મારે નહીં છોડવું, નહીં ને સરસ મજાનું એક વર્ષ ગાળ્યું, હવે હું કામ છોડે? કેમ? વૃદ્ધિ માટે શું હોય છે? વૃદ્ધિ માટે પેલાનું છોડવું પડશે, અને પૂર્ણતા પામીશ તો અધુરાશને પણ છોડવું. એનો વિસ્તાર છે પછી આગળ.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી अविनाशी हूँ आत्मस्वरूप।
अशरीरी सिद्ध दशा निभरा दृश्यवादी महावीर परिन चौबीस जिनेन्द्र भगवान नो जय। सीमंदर आदि अजित वीर्य पर्यंत विश्व विहरमान जिनेन्द्र भगवान नो जय हो। अत्रे विराजमान बाहुबली मुनिन्द्र भगवान नो जय। द्वादशांगी जिनवाणी मात नो जय। हलता चलता सिद्ध समान कुंकुंद आदि समस्त आचार्य उपाध्याय साधु गुरु भगवान नो जय हो। अपना अनंत उपकारी श्री कहान गुरु देव नो जय। प्रशम मूर्ति भगवती मात नो जय। आत्म सिद्धि ना रचयिता कृपाणु देव नो जय। सत्य सनातन दिगंबर जैन धर्म नो जय। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन। जिनवाणी के ज्ञान से सूझे लो कालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ। बोलो जिनवाणी मात नो जय।